सूक्ष्म मर्मग्न दृष्टि से मूल रूप पकड़े तस् मस्त न था लाख कोशिश करो हिम्मत भाई ने ये बात में जरा करनी शास्त्र गुजराती करण हरकूल तुम्हारे हरिजीत हम हम घेर घेर गवा तुम्हारे बोलता तू है अपनों कुमकुमा चरण का मानिए छे में शंका नहीं अमृतचंद्र करो पर अपने गुजराती में तो हिम्मत भाई ये बधू कहू छे ભલે એમણે ગુરુદેવ ની વાણી ને જ ઉતારી છે પણ વાણી ને ઉતારવી એ સહેલું કામ નથી સહેલું કામ નથી ભાવના બીજા
પંડિતજી નો પક્ષપાત છે
દેવગુરુ શાસ્ત્ર નો પક્ષતા છે સત્ય નો પક્ષતા છે એમ કેવું હોય તો હું એમાં સંપૂર્ણપણે સ્વીકારી દઉં પણ ખોટી પ્રશંસા કરવામાં ક્યારેય કોઈ માન્યું નથી પણ એ અદભુત છે
વિચાર કરતા હતા વિચાર પહેલેથી જ એમને અને બધાને સમજાવવાનું પહેલેથી જ છે નાના હતા ત્યારથી જ છે
સમજણ તો ખરી પણ મીઠાશ એના કરતા વિશેષ કોઈ દિવસે એમને
મહાપુરુષ જાગે ને એની પાછળ હોય બધું એ મહાપુરુષ જ એવા જાગ્યા એટલે બધા ખેંચાઈ ને અહીંયા જે જે બધા આવે છે એ અમુક અમુક બધા એવી પાછળતા વાળા એ બધા ગુરુદેવ ના તીર્થંકર નું દ્રવ હતું એટલે એની પાછળ બધા એવી શક્તિ વાળા આવે છે એમાં ગુરુદેવ ને ચરણે જ છે બધું એમાં આપણે કઈ કહેવું નથી
ગુરુદેવશ્રીના પ્રવચન જે પુસ્તક છે એમાં આમાં લખેલું છે કે સાધક નું જ્ઞાન હો જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે તેમાં રાગ સમાય નથી એ તો રાગથી ભિન્ન સદા જ્ઞાયક જ છે હવે આમાં કહ્યું કેવળ જ્ઞાન અને સાધકનું જ્ઞાન બેને એક કહ્યા એ કેવળ જ્ઞાન હો કે સાધકનું જ્ઞાન હો તો કઈ અપેક્ષા એ જ્ઞાનને એક કહ્યા છે
એ જ્ઞાન તો સમ્યક નહીં આ અપેક્ષા એ કીધું કેવળ જ્ઞાની તો લોકાલોક જાણનાર છે એને તો પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે આને પૂર્ણ જ્ઞાન નથી પ્રગટ થયું કેવળ જ્ઞાને તો વિતરાગ દશા થઈ ગઈ છે એને રાગનો તો ક્ષય થઈ ગયો વિતરાગ દ્રવ દ્રષ્ટિપૂર્વક એને તો ચારિત્ર દશા થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ થયું સ્વપરને જાણનારું એવું જ્ઞાન એને પ્રગટ પોતાને પોતાના સ્વભાવમાં રહીને સહજ સ્વભાવે બધું જાણે છે પણ કેવળ જ્ઞાનીનું જ્ઞાન ને સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન એ તો એને સમ્યકતાના હિસાબે એ કીધું છે કે આ જે સમ્યક છે એ જ્ઞાયકની અપેક્ષા કેવળ જ્ઞાનીનું જ્ઞાન જ્ઞાયકને જાણવાનું સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પણ જ્ઞાયકને જાણે એની અપેક્ષા એ છે બાકી સર્વ અપેક્ષા એ નથી કેવળ જ્ઞાનીનું જ્ઞાન તો પ્રત્યક્ષ છે આ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પ્રત્યક્ષ નથી એ તો સ્વરૂપ પ્રત્યક્ષ છે સર્વ પ્રત્યક્ષ નથી સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સર્વ પ્રત્યક્ષ નથી એક જ્ઞાયકને જાણનારું એ જ્ઞાયકની અપેક્ષા એ એક કીધું છે સમ્યકતા સમ્યકની હિસાબે એક કીધું છે પણ બધું પ્રત્યક્ષના હિસાબે એક નથી એ અપેક્ષા જુદી છે બે અપેક્ષા સમજવાની એનું દ્રવ અને એનું દ્રવ એક સરખું છે અને સમ્યક દ્રષ્ટિને જ્ઞાન જે પ્રગટ થયું એ જ્ઞાયકને જાણનારું જ્ઞાન છે એને સમ્યક છે એ અપેક્ષા એક એમ તો સિદ્ધ ભગવાનનો અનુભવ અને સમ્યક દ્રષ્ટિનો અનુભવ એક જાતનો છે સિદ્ધની જાત પણ એ તો એક જાતની અપેક્ષા આ તો અંશ છે કેવળ જ્ઞાને તો સર્વ સર્વાંશે પ્રગટ થયું એનું અનુભવ એ અંશ અપેક્ષા છે આ જ્ઞાન પણ એને જ્ઞાયકતાને જાણે છે અને સમ્યક છે માટે બાકી સર્વ અપેક્ષા એ નથી કેવળ જ્ઞાનનું જ્ઞાન તો પ્રત્યક્ષ છે અને અપરોક્ષ છે એના અનુભવ સ્વાનુભૂતિની અપેક્ષા એ સમ્યકની અપેક્ષા એ એની જ્ઞાયકની અપેક્ષા એ કીધું છે
દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વિકરાતી દશા પ્રગટે છે તેને પણ ક્ષણિક શુદ્ધ ઉપાદાન કહેવાય છે. અહીં ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ ઉપાદાન તરીકે લેવું છે. હવે જે ક્ષણિક શુદ્ધ ઉપાદાન લીધું એ સમય દર્શનની પર્યાય લીધી.
ત્રણેય લીધું ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય લીધું છે ને. એમાં તો ક્ષણિક એટલે બીજો પર્યાય અપેક્ષા લીધું છે.
તો એ ક્ષણિક શુદ્ધ ઉપાદાન થી કથનચિત સહિત છું.
કથનચિત
સહિત છું
એમ
આવે. તો ક્ષણિક અશુદ્ધ ઉપાદાન થી કથનચિત સહિત છું એમ લેવાથી શું દોષ આવે?
શું છે એમાં? કથનચિત શુદ્ધ છે. અશુદ્ધ છે એમ પણ
કેવાય,
દોષ નથી. કથનચિત કોઈ અપેક્ષા એનાથી અશુદ્ધ પર્યાય વાળો જીવને કહેવાય છે અને શુદ્ધ પર્યાય વાળો પણ કહેવાય છે. એ શુદ્ધ પર્યાય જે દર્શન જ્ઞાન ચારિત્રની પ્રગટ થાય રત્નત્રય એ જે પર્યાય છે માટે એને કથનચિત એને દ્રવથી અભિન્ન કહેવામાં આવે છે. પણ એ પર્યાય છે એટલે, પણ એ પર્યાય દ્રવનું સ્વરૂપ જ છે. પણ દ્રવ અને પર્યાયનું જુદું સ્વરૂપ બતાવે છે એટલે એને કથનચિત કીધું છે. કથનચિત અશુદ્ધ પણ કહેવાય, એમાં દોષ નથી આવતો. એ અપેક્ષા છે કે અનાદિકાળથી જીવ રાગદ્વેષ કરે છે એ કથનચિત, એ કથનચિત તેને એ કહેવાય છે. એને શું કથનચિત? દ્રવ અભિન્ન કહેવાય છે. અભિન્ન શબ્દ છે ને, ક્ષણિક ઉપાદાન એ કહેવાય છે. કથનચિત અશુદ્ધ ઉપાદાન કહેવાય, એને અશુદ્ધ ઉપાદાન કહેવાય છે.
મતલબ કે શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે પણ તેના લક્ષે જે વર્તમાન દશા પ્રગટે છે તે પણ કર્તા ભોક્તાપણાથી શૂન્ય છે. આ જે ત્રિકાળને પકડે એવી જે આનંદની દશા તે રૂપે જે પરિણત જીવ તે પણ શુભાશુભ રાગના પરપદાર્થના કર્તા ભોક્તાપણાથી શૂન્ય છે. તો પર્યાયનું કર્તા તો પર્યાય છે એમ આવે છે,
પર્યાયનો અકર્તા ભોક્તા દ્રવ દ્રષ્ટિ અપેક્ષા એ કહેવાય છે. પણ દ્રવને પર્યાયને અભેદ તરીકે કયો કથનચિત તો એને કરતા ભોક્તા કહેવાય છે. એ અપેક્ષાએ છે, એ દ્રવ દ્રષ્ટિની અપેક્ષાએ અકર્તા ભોગતા કીધું છે. એને પર્યાય દ્રષ્ટિએ એને કરતા ભોગતા કહેવાય છે અને દ્રવ દ્રષ્ટિએ એને અકર્તા ભોગતા કહેવાય છે. પર્યાય દ્રષ્ટિ કહેવાય છે એને, એ દ્રવ દ્રષ્ટિની અપેક્ષા એવા છે. દ્રવ્ય દ્રષ્ટિની
અપેક્ષા
પર્યાયમાં પણ અકર્તૃત્વ છે. પર્યાયનો જીવ અકર્તા દ્રવ દ્રષ્ટિએ કહેવાય છે. પર્યાયનું અકર્તૃત્વ નહીં એટલે પર્યાય છે જ નહીં એમ નહીં. પર્યાયનો જીવ અકર્તાને અભોગતા એ દ્રવ દ્રષ્ટિએ પર્યાયનો અકર્તા. પર્યાયનું કર્તૃત્વ તો છે, પર્યાય તો છે, પર્યાય નથી એમ નહીં. દ્રવ દ્રષ્ટિએ નથી એમ કહેવાય. દ્રવની અપેક્ષા, પર્યાયની અપેક્ષાએ તો કર્તૃત્વ ભોગતું તો છે. દ્રવ દ્રષ્ટિથી અકર્તા ભોગતા એને પાછું એ દ્રવને પર્યાયને અભેદ કરું તો દ્રવ પર્યાયનો કરતા ભોગતા દ્રવ છે. કંઈક પર્યાય અધર લટકે છે ને દ્રવ કંઈક અધર લટકે છે એવું નથી કે પર્યાય કંઈક દ્રવના આધાર વગર અધર અધર થાય છે અને દ્રવ કંઈક અધર જુદું રહી જાય છે એવું નથી. કેરી છે, કેરીનો રસ કંઈક જુદો રહી જાય છે રસને પર્યાય અને કેરીનો રંગ કંઈક જુદો રહી જાય છે અને કેરી જુદી રહી જાય છે એવું નથી. કેરીનો રસ રૂપ બધું થઈને કેરી છે પણ એના લક્ષણ જુદા પાડો કે આ રસ આ જાતનો છે ખાટો મીઠો રસ કે આ લીલી પીળી કેરી એમ એના રંગને લક્ષણ બેથી જુદા પાડો તો એ જુદું કહેવાય. અને કેરી આખો પીન લ્યો એમ જુદું પડે. કેરી રસ ની કરતા નથી, રસ નો કરતા રસ છે. કેરી એના જુદી અપેક્ષા એ કહેવાય. એને અભેદ કરીને કયો તો કેરી જ રસરૂપ છે, કેરી જ ગંધરૂપ છે, કેરી જ રંગરૂપ છે, કેરી જ છે એમ. એને દ્રવ્ય પર્યાય અભેદ કરીને કયો તો દ્રવ્ય જ પોતે અશુદ્ધ પર્યાય પરિણમે છે. દ્રવ્ય પોતે અશુદ્ધ પર્યાયનો કરતા છે, દ્રવ્ય દ્રષ્ટિએ એનો કરતા નથી. બાકી એને અભેદ કરીને કયો તો એને એમ પણ કહેવાય, અને દ્રવ્ય દ્રષ્ટિએ કયો તો એનો એ કરતા નથી. દ્રવ્ય દ્રષ્ટિએ કેરીને એમ કયો કે કેરી રસને રસ કરે, રંગને રંગ કરે, પણ એ બધું જુદું જુદું લટકે છે એમ નથી, તો અપેક્ષા એ કહેવાય છે. એ રસે કેરીમાં છે, એને રંગે કેરીમાં છે, એને બધું ગંધે કેરીમાં છે એમ. જ્ઞાન ગુણની પર્યાય દ્રવ્યમાં છે, એને આનંદની પર્યાય દ્રવ્યમાં છે, અને બધું દ્રવ્યમાં છે. એનાથી જુદું લટકતું હોય તો દ્રવ્યને અનુભવ શેનો થાય? આનંદનો અનુભવ કોને થાય? જ્ઞાનને જાણવાનો અનુભવ કોને થાય? એ દ્રવ્યને પર્યાય એ અપેક્ષા એક છે. આ તો એને ક્ષણિક અને ત્રિકાળની અપેક્ષા એ જુદા કહેવામાં આવે છે, કે પર્યાય પલટતી રહે છે ને દ્રવ્ય શાશ્વત છે એ અપેક્ષા એ. બાકી ઈ દ્રવ્યની જે પર્યાય છે ને એ દ્રવ્યનો જે ગુણ છે, પણ એને દ્રવ્ય અપેક્ષા એને જુદું પાડીને કહેવાય છે. પર્યાયને દ્રવ્યને અભેદ કરીને કયો તો એ દ્રવ્ય રૂપે પરિણમે છે એમ કહેવામાં આવે છે. આ મૂળ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ જુદું પાડવાનું. પણ એટલે એ પર્યાય અધર લટકી ગઈને દ્રવ્ય જુદું પડી ગયું એવું નથી. કોને પછી અનુભવ કોને, ને સિદ્ધનો અનુભવ કોને? ગુણ બધા જુદા પડી ગયા, પર્યાય જુદી પડી ગઈ, પછી દ્રવ્ય ક્યાં રહ્યું? દ્રવ્ય શૂન્ય થઈ ગયું હતું એમ નથી. અપેક્ષા બહુ સરસ એમ બધું જુદું જુદું કરો તો બધું દ્રવ્ય ક્યાં રહે? તો ગુણ અનુભવ કોને થશે? આનંદ નો અનુભવ. જેમ રાગ દ્વેષ નો અનુભવ થાય છે, એ રાગને જડ જ કહેશો તો રાગ દ્વેષની જે કલુષિતતા થાય મને થતી જ નથી, થતી નથી દ્રવ્ય અપેક્ષાએ. પણ એનાથી છૂટવું, આનંદ પ્રગટ કરવો, એ વેદન કોને થાય? આવું બધું જુદું જુદું લટકે છે. મૂળ વસ્તુને સ્વભાવ સમજવાનો છે, પાણીની શીતળતા સમજવાની. પણ એમાં પાણી મેલું જ નથી થયું તો શુદ્ધ કરવાનું રહેશે જ નહીં પછી. પણ પાણી મેલું થયું છે એ પર્યાય અપેક્ષાએ. પણ મૂળ શીતળતા હોય તો શીતળતા આવે. પાણી ગરમ થાય પણ વાસ્તવિક ગરમ નથી તો એની શીતળતા ગઈ નથી, પાછું શીતળ થઈ જાય. મૂળ સ્વભાવ ઓળખવાનો. પણ એમાં પર્યાય મલિનતા કોઈ અપેક્ષા એ નથી એમ નો નહીં. કોઈ અપેક્ષા એ ભીન છે ને કોઈ અપેક્ષા એ અભિન્ન છે. બે અપેક્ષા જેનું જેટલું વજન હોય, પર્યાયનું અપેક્ષા પર્યાય જેટલી, દ્રવ્યની અપેક્ષા દ્રવ્ય જેટલી. દ્રવ્ય મૂળ સ્વભાવ છે ને પર્યાય ક્ષણે ક્ષણે બદલે છે, પણ એ દ્રવ્યની જ પર્યાય થાય છે, અધર નથી લટકતી. ગુરુદેવ કૃપા થઈ આપના
આશીર્વાદથી થોડું સમજાવો.
પોતાના પુરુષાર્થની ખામી છે અંદરમાં.
એ
અંદર જિજ્ઞાસા અંદર એટલી ઊંડપથી આત્મા તરફ વળવું, આત્માનું લક્ષણ ઓળખવા માટે કે આત્મા કોણ છે, એનો સ્વભાવ શું છે, એ ઓળખવા માટે એટલો પ્રયત્ન જે અંદર જોઈ, એ પ્રયત્ન એટલો થતો નથી. પ્રયત્નની ખામી છે. પોતાની એટલી જિજ્ઞાસા અંદર રુચિ હોવા છતાં પણ હજી એ જે અંદર વિશેષ જે દ્રઢતા થવી જોઈએ, રુચિની વધારે દ્રઢતા, પ્રયત્ન બધી ખામી હોય એટલે જ આગળ નથી વધી શકતો. પ્રયત્નની ખામી છે. અનાદિની એકત્વ બુદ્ધિ છે, એ એકત્વ બુદ્ધિ અનાદિની એવી અભ્યાસ થઈ રહ્યો છે કે આ શરીર અને આ વિકલ્પ એ બધા થા સાથે એકત્વ બુદ્ધિ. શરીરથી હજી સ્થૂળ બુદ્ધિથી એમ જુદો પડે કે આ શરીર જળ છે, કંઈ જાણતું નથી. પણ વિકલ્પ સાથેની જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે એમાં જ્ઞાયક જુદો છે. એ જ્ઞાયકને ગ્રહણ કરવા માટે પોતે સૂક્ષ્મ થઈને અંદર સૂક્ષ્મ થઈને જ્ઞાયકને જુદો પડે તો જુદો પડે, એટલો સૂક્ષ્મ થતો નથી, એટલો પ્રયત્ન કરતો નથી, એટલી એને અંદર લાગી નથી, એટલી લગ્ની લાગે તો થાય, એના વગર ચેન ન પડે, કાંઈ ગમે નહીં. અંદરથી એટલી લાગવી જોઈએ. ભલે ઘણી વાર અભ્યાસ કરે, જાજી કલાકો બેસે, પણ અંદરથી જે એને પ્રયત્ન થવો જોઈએ ઊંડાણમાંથી, એ પ્રયત્ન થતો નથી. વારંવાર અહીંયા ન્યા ઉભો રહે છે. એકત્ર બધે હોવાથી હું જુદો છું જુદો છું એમ ભાવના કરે, લક્ષણ ઓળખે કે આ જાણનારો હું છું એમ વિકલ્પથી નક્કી કરે, પણ એ રૂપે પરિણતિ થઈ જવી જોઈએ, એ રૂપે જીવન થઈ જવું જોઈએ. અંદરની એવી પરિણતિ વણાઈ જાય કે હું તો જ્ઞાયક જ છું, દરેક ક્ષણમાં હું જ્ઞાયક છું એમ બેઠીને અભ્યાસ કરે એટલે હું દરેક ક્ષણમાં જ્ઞાયક જ છું. જેમ વિકલ્પની ઘટમાળ જે વણાયેલી છે એકદમ, એમ હું એને ક્ષણે ક્ષણે એવું સહજ થઈ જવું છે કે હું તો જ્ઞાયક જ છું, એવી જાતનો પ્રયત્ન અંદર થતો નથી. જીવનમાં એ વણાઈ જવું જોઈએ, એટલે કે એનું પછી એવું સહજ થઈ જવું જોઈએ કે હું જ્ઞાયક છું, એની મહિમા એટલી આવે, એટલો પ્રયત્ન થાય, એવું અંદર વણાઈ જાય કે હું તો જ્ઞાયક જ છું. જ્ઞાયક સિવાય સહજપણે વિકલ્પ રૂપે થાય જુદું, પણ એ જ્ઞાયક રૂપે જ છું, આ શરીર નથી, હું તો જ્ઞાયક છું. જ્ઞાયક તરફ જ દ્રષ્ટિ થાય અને જ્ઞાયક જ એને ભાષ્યમાન થાય, બીજું બધું મારાથી જુદું છે, છે એ પર્યાયમાં છે પણ એ મારા સ્વભાવથી જુદું છે એમ પોતે એક જ્ઞાયક એક જીવનમાં એક જાતની પરિણતિ એવી દ્રઢ થઈ જવી જોઈએ, જેવી એકત્વ બુદ્ધિની પરિણતિ એનાથી પણ આ તો પોતે જ છે એને સહજ એકદમ એવું વણાઈ જવું જોઈએ અંદરમાં. તદ્ગત પરિણામે એવી જ્ઞાયક જ છું, એવું નથી થતું, એવો પ્રયત્ન નથી થતો. એને જાગતા સૂતા સ્વપ્નમાં ખાતા પીતા હલતા ચાલતા બધી વાર હું જ્ઞાયક જ છું, એવી જાતની અંદર પરિણતિ દ્રઢ થવી જોઈએ. અને એવો અભ્યાસ કરતા કરતા જ્યારે એને સહજ થાય ત્યારે એને યથાર્થ ભેદજ્ઞાન એની અંદર પોતે વિકલ્પ ચૂંટીને આગળ નિર્વિકલ્પ દશામાં જાય, ત્યાં સુધી જાય ને એની એવું એની જીવનમાં એક પરિણતિ એવી દ્રઢ થઈ જાય. એટલું પ્રતીતિનું બળ, એટલી પરિણતિ દ્રઢ થવી જોઈએ તો થાય. એ થયા વગર કેટલાકને થાય એને અંતર્મૃતમાં એવું થઈ જાય છે, અને ન થાય તો એને લાંબો ટાઈમ અભ્યાસ કરે તો એ થતું નથી, એનો પ્રયત્નની ખામી છે. તો એનો અભ્યાસ કર્યા કરે એમાં થાકે નહીં, એની પાછળ પડ્યા કરે કે લાંબો ટાઈમથી કરી છે ને કેમ થતું નથી, થતું નથી એનું કારણ પોતાના પ્રયત્નની ખામી છે. એને જ્ઞાયક છું જ્ઞાયક છું એની મહિમા એની રુચિ જ્ઞાયકનું લક્ષણ વારંવાર ઓળખીને આ જ લક્ષણ ઉપરથી લક્ષ એ ગુણને ગુણી બે અભેદ છે એ જ્ઞાયકને વારંવાર એનો અભ્યાસ કર્યા કરે. જ્ઞાયક દેવ મહિમાવંત છે એ એની જ્ઞાયક દેવની મહિમા એને ચૂંટીને વારંવાર એ જીવનમાં એકદમ પરિણતિ દ્રઢ થાય, એનો જીવનમાં વણાઈ જાય તો એને ક્ષણે ક્ષણે જ્ઞાયક જ લાગે, એવો અભ્યાસ દ્રઢ થાય તો એ અંદરથી પ્રગટ થાય. પ્રયત્નની ખામી રહે છે. ગુરુદેવ કહેતા હતા નિજ નયનની આળસ રહે નિરખા નહીં હરીને, પોતાના નયનની આળસને લઈને ગમે પ્રયત્ન કરે તો પણ એને આળસ રહી જાય છે, તો પણ ખામી રહી જાય છે. કે ક્ષણે ક્ષણે જે વિકલ્પ એકદમ સહજ આવી જાય તો એની સાથે એ ક્ષણે જ હું જુદો છું એવી જાતની પરિણતિનો અભ્યાસ એવો થવો જોઈએ અંદર તો એ થાય. અને તો એને એ દ્રઢતા થતા થતા વિકલ્પ છૂટીને સ્વાનુભૂતિનો તો પ્રસંગ બને, એ વારંવાર એનો અભ્યાસ દ્રઢ થવો જોઈએ. પણ એમાં એને થાકવું નહીં, વારંવાર અભ્યાસ કર્યા કરે તો જ્ઞાયક પોતે જ છે એ પ્રગટ થયા વગર રહે જ નહીં, એનો અભ્યાસ કર્યા કરી ન થાય ત્યાં
સુધી.
સમીપ જાય વારંવાર એને લાગે કે હવે પકડાઈ જશે, પણ એટલું જોર આવે પણ પાછું એ ટકે નહીં, લેવડી પાછું પુરુષાર્થની ગતિ ફેરફાર થયા કરે. કોઈ વાર તીવ્ર પુરુષાર્થ ઉપરે, કોઈ મંદ થઈ જાય, કોઈ વાર મધ્યમ થઈ જાય, પુરુષાર્થની ગતિ ફેરફાર થવાથી એમ લાગે કે પકડાઈ જશે, વળી મંદ પડે વળી મધ્યમ, પણ એમને વારંવાર એની સાથે ગળમથલ કરતા એ પકડાય વગર રહે જ નહીં, પોતે જ છે બીજો નથી કઈ,
કેડો મૂકો નહીં,
હા એનો છેડો કેડો મૂકવો જ નહીં, એમ થતું નથી, મૂંઝાવું નહીં, ધીરજ રાખવી, ધીરજ રાખવાથી પકડાયા વગર રહેતો નથી. એની મહિમા છૂટે નહીં, એમાં લુખાશ આવે નહીં. એની મહિમા અને એમાં જ આનંદ, એમાં સુખ, બધું સર્વસ્વ એમાં જ છે. આ અનાદિકાળનો જે આ જન્મ મરણ છે અને આ વિભાવનું જે દુઃખ છે, એ દુઃખ, એ વિભાવનું દુઃખ છે, એનાથી છૂટવા માટે આ જ્ઞાયક સર્વસ્વ જ્ઞાયકમાં જ બધું સુખ ને આનંદ છે. બાયના એવી જાતની પ્રતીતિ, જ્ઞાયક દેવની મહિમા, અભ્યાસ કરીને થાકવું નહીં કે લુખાશ આવે, એની મહિમા છૂટે નહીં તો આગળ ગયા વગર નહીં. બહારથી ભગવાનને મંદિર જાય તો ભગવાનના દ્વાર ખોલે, ભગવાનને દ્વારે જેમ તેલ મારે એમ જ્ઞાયકને દ્વારે તેલ માર્યા જ કરવું, થાકે નહીં વારંવાર. ન ગમે એટલો કાળ જાય પણ એને છોડવું નહીં, કાળ સમજવું નહીં. એને એ પ્રગટ થયા વગર રહે જ નહીં. એને અભ્યાસ કરવાથી પોતે જ છે, એમાં જ બધું ભરેલું છે. એનું પ્રતીતિનું એનું જોર રાખીને અહીંયા પ્રયત્ન કર્યા જ કરવું થાય.
કૃષ્ણમૂર્તિ ભગવતી માતાનો જય હો.